જય જીનેન્દ્ર, બધાને આપણે જય સિદ્ધાર્થ પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સર્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણે ખૂબ ઉત્સાહથી બધાએ ઉજવ્યા હશે. આ પર્વ દરમિયાન અને આગળના ગત વર્ષમાં અથવા એની પહેલા આપણાથી દેવશાસ્ત્ર ગુરુ અથવા તો સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ અથવા અન્ય આપણા જે વિદ્યાગુરુ આદિ વડીલ મુમુક્ષુઓ છે એમના પ્રત્યે, જીનવાણી માત પ્રત્યે અથવા તો કોઈના પ્રત્યે પણ આપણાથી કોઈ અવિનય, અશાસના, અભક્તિ, અપરાધ થયા હોય તો તે ક્ષમાવીએ છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો 10મો અધિકાર, અંતિમ અધિકાર, એની ચર્ચા લાસ્ટ ક્લાસમાં શરૂ કરી હતી. આ 10મા અધિકારમાં શેની વાત આવે છે? મોક્ષ માર્ગ અધિકાર. એનું નામ શું છે 10મા અધિકારનો? મોક્ષ માર્ગ અધિકાર. તો એ 10મા મોક્ષ માર્ગ અધિકારમાં ઘણા જુદા જુદા વિષયોની વાત આવે છે. આપણે લાસ્ટ ક્લાસની શરૂઆતમાં જ આખા અધિકારની શું રૂપરેખા છે, પહેલેથી છેલ્લે સુધી કયા કયા ટોપિક્સ એમાં આવે છે એને આપણે જોયું હતું. કોઈને જોવું હોય તો ફરીથી પ્રીવિયસ ક્લાસની પહેલી 5-10 મિનિટ સાંભળશો તો તમને એમના આખું રૂપરેખા મળી જશે. જો લાસ્ટ ક્લાસમાં આપણે 119 થી 125 ક્વેશ્ચન સુધીના ક્વેશ્ચન્સ જોયા હતા, આજે આપણે 126થી આગળ વધવાનું છે. આ ક્વેશ્ચન્સમાં શેની ચર્ચા આવી? આ 119થી લઈને આગળ આજે શરૂઆત છે મોક્ષ માર્ગ અધિકારની, એમાં શરૂઆતમાં 5 સમવાયની ચર્ચા આવે છે. 5 સમવાય એટલે શું? સમવાય, સમવાય જેનો સમન્વય થઈને કાર્યની ઉત્પત્તિ થાય છે અથવા કાર્ય થાય છે એને 5 સમવાય કહેવાય છે. અથવા તો જ્યારે પણ કાર્ય થાય તો કાર્યની ઉત્પત્તિમાં, કાર્યની પૂર્ણતા થવામાં, એટલે કે કાર્ય થવામાં જે 5 વસ્તુ નિયમથી ત્યાં મોજૂદ હોય જ છે તેને 5 સમવાય કહે છે. કઈ 5 વસ્તુ છે આ? સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત. કઈ 5 વસ્તુ છે? ફરીથી બધા મારી સાથે રિપીટ કરજો. સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત. આ 5 વસ્તુ એને 5 સમવાય કહે છે. જ્યારે પણ કોઈ પણ કાર્ય, કાર્ય એટલે શું? કે જે ઉપાદાન રૂપ દ્રવ્ય છે, એ ઉપાદાન દ્રવ્યની પર્યાયનું પરિણમન થવું તેને કાર્ય થવું કહેવાય છે. ઉપાદાન એટલે કે વિશ્વના 6 દ્રવ્યો દર સમયે પોતાની પર્યાયરૂપ તો પરિણમે જ છે. તો વિશ્વના દરેક દ્રવ્ય જ્યાં પોતાની પર્યાયરૂપ પરિણમે છે તે પર્યાયનું પરિણમન જ તેને કાર્ય કહેવાય છે. એટલે કે વિશ્વના દરેકે દરેક દ્રવ્યને પોતાની પર્યાયરૂપ પરિણમવા માટે દરેક સમયે આ 5 સમવાયની મોજૂદગી હોય જ છે, એને જ સમવાય કહેવાય છે. જો 5 સમવાયને ભેગા કરવા પડતા નથી અને યોગ્ય કાર્ય વખતે યોગ્ય સમવાયની મોજૂદગી ન હોય એમ પણ બનતું નથી. ખ્યાલ આવે છે ને? જો ફરીથી, સમવાયને ભેગા કરવા પડતા નથી અને જ્યારે યોગ્ય કાર્ય થવાનું હોય તો ત્યારે યોગ્ય સમવાયની મોજૂદગી ન હોય એમ પણ બને નહીં. ક્યારેક એવું બને કે નહીં? કે પાંચમાંથી ચાર જ મોજુદ હોય અને પાંચમું નથી એટલે કાર્ય ન થયું, એવું ક્યારેય ન થાય. જો હોય તો એક સાથે પાંચે હોય અને ન હોય તો એકે ન હોય. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે 119 થી લઈને 126 એમાં આ પાંચ સંભાયમાંથી કાળ લબ્ધિની ચર્ચા કરી. જો 120, 121, 122 ત્યાં ભલે કાળ લબ્ધિની ચર્ચા છે. કાળ લબ્ધિ કોને કહેવાય? કે જે વસ્તુ કાળ લબ્ધિ કોને કહેવાય? કે વસ્તુમાં જે સમયે કાર્ય થાય છે તેને કાળ લબ્ધિ કહેવાય છે. વસ્તુમાં જે સમયે કાર્ય થાય છે તેને કાળ લબ્ધિ કહેવાય છે. તો કાળ લબ્ધિ કઈ જુદી વસ્તુ નથી, જે 120માં લખ્યું છે. કાળ લબ્ધિ કઈ જુદી વસ્તુ નથી, પણ જે કાર્યમાં કાળ, જે કાળમાં કાર્ય બને તેને જ કાળ લબ્ધિ કહે છે. વસ્તુમાં જે કાળમાં કાર્યરૂપે પરિણમન થાય છે તેને જ કાળ લબ્ધિ કહે છે. બરાબર. એના પછી આપણે ભવિતવ્ય વિશે થોડુંક જોયું. 123 ક્વેશ્ચનમાં જોજો. જગતમાં બધું ભવિતવ્યને આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે. આપણે એમ કહીએ ને કે ભાઈ મારું સમ્યક દર્શન તો જયારે લખાયેલું હશે ત્યારે થશે, તો મારે અત્યારના શું કામ મહેનત કરવી? આ ભવિતવ્ય કહેવાય ને કે જે સમયે એ કાર્ય થવાનું છે, સોરી જે સમયે નહીં, જે કાર્ય થવાનું છે ને જયારે થવાનું છે ત્યારે જ થાય છે, તો એને ભવિતવ્ય કહેવાય. તો વર્તમાનમાં જીવને મિથ્યા દ્રષ્ટિ રહેવાનું છે તો મિથ્યા દ્રષ્ટિ રહેશે. ભવિષ્યમાં સમ્યક દ્રષ્ટિ થવાનું હશે તો સમ્યક દ્રષ્ટિ થશે, નહીં થવાનું તો નહીં થાય, તો એમાં હું મહેનત શું કરું? જો એમ નહીં, જીવ પુરુષાર્થ નહીં કરે તો પુરુષાર્થ નહીં કરે તો એની યોગ્ય પાત્રતા કેવી રીતના ડેવલપ કરશે? અને પાત્રતા ડેવલપ નહીં કરે તો જે કાર્ય થવાનું છે એ કંઈ આકાશમાંથી તો પ્રગટ નથી થવાનું ને સડનલી. પાંચ સમવાય ભેગા થવા માટે સ્વભાવ તો છે જ, પછી પુરુષાર્થ તો કરવો પડશે ને. કાળ લબ્ધિ તો જયારે યોગ્ય કાળ હશે ત્યારે આવશે, અને એ સમ્યક દર્શન થવારૂપ યોગ્ય કાર્ય થશે, અને ત્યારે જે પણ યથા યોગ્ય નિમિત્ત હશે એ નિમિત્ત પણ ત્યાં મોજૂદ થશે. પણ જીવને તો ખ્યાલ નથી ને કે કયા પાંચ સમવાય પૂર્વક કાર્ય થવાનું છે, માટે જીવે તો પૂરેપૂરો પુરુષાર્થ કરવો જ જોઈએ. જો આપણી ફોનહારની વાત થઈ અને નીચે 125માં નિમિત્તની વાત થઈ, જો જ્યાં સુધી દર્શન મોહ કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય, માન્યતા બરાબર છે? તો ના, એ માન્યતા પણ બરાબર નથી. કેમ કે નિમિત્ત કંઈક કાર્યનું કરનાર નથી, નિમિત્ત તો કાર્યની ઉત્પત્તિ વખતે ત્યાં મોજૂદ હોય છે, માટે એની યોગ્ય હાજરી, એની યથા યોગ્ય હાજરી છે એ ફક્ત દેખાડે છે કે જયારે કાર્ય થયું ત્યારે આ નિમિત્ત અહીંયા મોજૂદ હતું. એટલે જયારે સમ્યક દર્શન થયું ત્યારે ત્યાં દર્શન મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ, ક્ષયોક્ષમ આદિ જે પણ થયું એ ત્યાં નિમિત્ત તરીકે બતાવે છે. પણ એ કર્મ જયારે પરવાનગી આપશે, કર્મ જયારે નાશ થશે ત્યારે જ હું મારું કાર્ય કરીશ, એવું તો નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આ બધી આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આગળના ક્વેશ્ચન પર મૂવ થઈએ છીએ. 126 ઉપર નવો ક્વેશ્ચન અહીંયાથી શરૂ કરીએ છીએ. આ નવા ક્વેશ્ચનમાં છે ને બધું જ સમઅપ કરી લેશે પાંચેય સમય. તો જો ધ્યાનથી વાંચે 126. ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? મોક્ષના ઉપાય માટે કરવું શું? તો જો જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર જો પાંચ સમય કયા છે કીધું હતું? સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને હોનહાર. હવે અહીંયા કાર્ય શું છે? કે મોક્ષનો ઉપાય. મોક્ષનો ઉપાય એટલે શું? કે સમ્યક દર્શન. બરાબર. એ આપણે ભવિતવ્ય ડિફાઇન કર્યું કે કરવું શું છે? સમ્યક દર્શન પ્રગટ કરવું છે. બરાબર. એટલે કે મોક્ષનો ઉપાય કરવો છે. હવે મોક્ષનો ઉપાય અથવા સમ્યક દર્શન શેમાં થાય છે? કે જીવ દ્રવ્યમાં થાય છે. તો જીવ દ્રવ્ય શું છે? એ સ્વભાવ છે. એ સ્વભાવ છે અને આ ભવિતવ્ય છે. આ બે વસ્તુ તો આપણે ડિફાઇન કરી. જીવ દ્રવ્યનો સ્વભાવ એ તો ત્રિકાળી સ્વભાવ છે ને, એ તો ત્રણેય કાળ મોજૂદ છે, એટલે એને ક્યાંયથી લાવવો પડતો નથી, ત્રણેય કાળ મોજૂદ જ છે. હવે કરવું શું? જો પુરુષાર્થની એંગલથી વાત કરે છે. જો જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો, જીનેશ્વર દેવનો એટલે કે જે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો ઉપદેશ આપણને જીનવાણી માતા દ્વારા મળે છે એના અનુસાર જે પણ યથાર્થ પુરુષાર્થ છે તે કરવો. યથાર્થ પુરુષાર્થ એટલે શું કરવું? કે આ જીનવાણી માતાને વાંચવું, એમાંથી આત્માનું સ્વરૂપ સમજવું, દ્રષ્ટિનો વિષય શું છે, ક્રમબદ્ધ પર્યાય શું છે, ઉપાદાન નિમિત્ત શું છે, આ બધા સિદ્ધાંતોની એકદમ ચોક્કસ વ્યવસ્થિત જાણકારી અને સમજણ આપણે ઉત્પન્ન કરવી. એના પછી જો આપણે વાત ચાલતી હતી કે મોક્ષ માર્ગ માટે કરવું શું, એક મિનિટ જરા ઓફલાઈન થઈ ગયું, હા સોરી જરા યુટ્યુબ પર ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. જો આપણે ક્વેશ્ચન 126 ની ચર્ચા કરી રહ્યા હતા મોક્ષ માર્ગના ઉપાય માટે કરવું શું, બરાબર એ આપણી વાત ચાલી રહી છે. તો આપણે વાત શું કરી કે મોક્ષ માર્ગનો ઉપાય અર્થાત સમ્યક દર્શન એ તો ભવિતવ્ય છે, બરાબર. એ ભવિતવ્ય પ્રગટ કરવા માટે કેવા એ ભવિતવ્ય પ્રગટ થશે કે જીવ દ્રવ્યના સ્વભાવમાં પ્રગટ થશે, બરાબર. એટલે જીવ દ્રવ્ય સ્વભાવ મોક્ષ માર્ગનો ઉપાય અથવા સમ્યક દર્શન તે ભવિતવ્ય, આ બે વસ્તુ તો આપણે નક્કી કરી. હવે પુરુષાર્થના એંગલથી અહીંયા વાત કરે છે તો જો શું કહે છે, જીનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક યથાર્થ ઉપાય કરવો. જે જીનેન્દ્ર ભગવાને સાચા દેવશાસ્ત્ર ગુરુ ભગવાને આપણને મોક્ષ માર્ગનો ઉપાય કહ્યો છે તે અનુસાર, તે મોક્ષ માર્ગના ઉપાય અનુસાર સાચો પુરુષાર્થ કરવો, સાચો પ્રયત્ન પુરુષાર્થ કરવો. પ્રયત્ન પુરુષાર્થ એટલે શું કરવું? તો જે જીનવાણી માતા છે એમાં કયા એવા સર્વ સિદ્ધાંતો, જીવ દ્રવ્ય શું છે, દ્રષ્ટિનો વિષય એવો શુદ્ધાત્મા શું છે, ક્રમબદ્ધ પર્યાય શું છે, ઉપાદાન નિમિત્ત શું છે, આદિ બધા સિદ્ધાંતનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર નોલેજ આપણને હોવું જોઈએ. નોલેજ એટલે ખાલી શાસ્ત્રીય નોલેજ નહીં પણ અંદર ભાવમાં પણ આપણને તે સિદ્ધાંતો બેસવા જોઈએ, એનું ફિલિંગ આપણને થવું જોઈએ. એ થયા પછી જ્યાં જીવ દ્રષ્ટિના વિષય એટલે કે પોતાનું ફોકસ, પોતાની દ્રષ્ટિ પોતાના આત્મા ઉપર લગાવે છે, બીજા બધા વિષયો પરથી ડાયગ્રેસ થતો નથી અને પોતાનું ધ્યાન પોતાની આત્માનામાં લગાવે છે, ત્યારે તેને આત્મામાં લીન થતા સમ્યક દર્શન પ્રગટ થાય છે, બરાબર. આ આખું કાર્ય અને એનો ઉપાય, બરાબર, એ આપણે ચર્ચા કરી. તો હવે આમાં જીવ દ્રવ્ય તો હંમેશા મોજૂદ છે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરવા માટે પહેલા વસ્તુનું સ્વરૂપ સમજવું પડશે. વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછી આ ત્રિકાળી શુદ્ધ આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એમાં લીન થવું પડશે. આ બધો પુરુષાર્થ તો કરવો પડશે કે નહીં? તો જો એ જ અહીંયા કહે છે કે જીનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો યથાર્થ પુરુષાર્થ કર્યો હશે તો સમ્યક દર્શન અથવા મોક્ષનો ઉપાય થયે જ છૂટકો. પૂજ્ય માતાજી કહે છે ને કે જો જેવી ભાવનાથી કાર્ય કરવાની કોશિશ કરી હોય અને કાર્ય ન થાય તો એવું બને જ નહીં. ત્રણ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એવું કહે છે ને. તો એટલે શું કે જે જાતનો આપણો પુરુષાર્થ હોય એ જાતનું કાર્ય ઉત્પન્ન થાય જ છે. જો જીવ આડોઅવળો પુરુષાર્થ કરે અથવા ઓછો પુરુષાર્થ કરે જેટલી જરૂરત હોય એના કરતા તો કાર્ય પૂરું ન થાય, બરાબર, એ વાત તો સાચી. પણ જો યથાર્થ પુરુષાર્થ કર્યો અને કાર્ય પૂરું ન થાય એવું બને જ નહીં. તો જો શું કહે છે કે જે જીવે પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તો તેને સર્વ કારણો મળે જ છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આપણે ભવિતવ્ય તો પહેલા ડિફાઇન કર્યું હતું કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, કેમાં થાય? જીવ દ્રવ્યમાં થાય, સ્વભાવ તો મોજૂદ જ છે. હવે જે યથાર્થ પુરુષાર્થ કરે છે એને કાળલબ્ધિ પણ આવે છે અને યોગ્ય નિમિત્ત ત્યારે જે બહારમાં નિમિત્ત છે એને પર આરોપ અપાય છે. તો એ રીતે જે યથાર્થ પુરુષાર્થ કરે એને બાકી બધા સમવાય પણ મળે જ છે અને એમ કરીને કાર્ય પૂરું થાય જ છે. જો આગળ કાળલબ્ધિ અને ભવિતવ્ય કાળલબ્ધિ ભવિતવ્ય અને ઉપદેશાદિના કારણો મેળવવા પડતા નથી. કાળલબ્ધિ કોઈ જુદી વસ્તુ નથી કે જેને જીવ મેળવે, કઈ પ્રયત્ન કરીને એને પ્રગટ કરે. અને જે ભવિતવ્ય છે એ તો સમ્યક દર્શન પ્રગટ કરવું છે એ તો આપણે ડિફાઈન જ કર્યું ને, એને પણ કંઈ જુદું કરવું પડતું નથી. અને ઉપદેશાદિના કારણો એટલે જે નિમિત્ત એ મેળવવા પડતા નથી. પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે જ છે. જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરવાની કોશિશ કરે છે એને સ્વભાવ તો મોજુદ જ છે, કાળલબ્ધિ પણ એને પ્રગટ થાય જ છે, ભવિતવ્ય પણ એને પ્રગટ થાય છે, અને ત્યારે જે મોજુદ નિમિત્ત છે એના પર આરોપ પણ અપાય છે. પણ જે અને જે ઉપાય કરતો નથી, જે પુરુષાર્થપૂર્વક ઉપાય કરતો નથી, તેને તો કોઈ પણ કારણો મળતા નથી. જે પુરુષાર્થપૂર્વક ઉપાય કરતો નથી એને સ્વભાવ મોજુદ હોવા છતાં એનું કઈ જ્ઞાન નથી, એનું કઈ એનું ભાન જ નથી, એટલે સ્વભાવ પણ એને નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું છે પણ એનું સ્વરૂપ શું છે એ પણ ખબર નથી, એટલે એને ભવિતવ્ય પણ નથી. તો એવા જીવને પુરુષાર્થ નથી માટે કાળલબ્ધિ પણ પ્રગટ થતી નથી અને નિમિત્ત પણ મોજુદ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ રીતે આ પુરુષાર્થની પ્રધાનતાથી અહીંયા વાત કરવામાં આવી છે તો જ્યાં જે જીવ પુરુષાર્થ કરે છે તો તેને બાકીના બધા પણ મળે જ છે, અને જે જીવ પુરુષાર્થ નથી કરતો તો એને પાંચેય સમવાય મળતા નથી, અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી એવો નિશ્ચય કરવો. બરાબર, આ તો જો પુરુષાર્થની વાત કરી. હવે જો આગળ વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ ભવિતવ્ય કર્મના ઉપશમાદિક મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે ત્યારે તે કારણો આવી મળે છે. જો મુખ્યતા પુરુષાર્થની છે આ પાંચ સમવાયમાંથી, કેમ કે જે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે, સ્વભાવ સન્મુખ એટલે કે પોતાના સ્વભાવને જાણીને એના તરફ દ્રષ્ટિ કરવી, એને સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કહેવાય છે. તો જે જીવ આવો સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે તેને સ્વભાવ તો મળ્યો, કાળલબ્ધિ પણ આવે છે, ભવિતવ્ય પણ આવે છે, અને નિમિત્ત પર પણ આરોપ અપાય છે. પણ હવે જે સ્વભાવ સન્મુખ પુરુષાર્થ જ નથી કરતો તો એને પુરુષાર્થ જ નથી, સ્વભાવની સમજણ નથી, તો બાકીના પણ એને મળતા નથી. જો આગળ નિમિત્તની હમણાં વળી કર્મના ઉપશમાધિક તો પુદ્ગલના પર્યાય છે. કર્મ જે છે દર્શન મોહનીય કર્મ, એ કર્મનો ઉપશમ થવો, ક્ષય થવો, ક્ષયોક્ષમ થવો, એ તો પુદ્ગલની પર્યાય છે ને, પુદ્ગલને આધીન છે. તો જીવ કેવી રીતના એ પ્રગટ કરી શકે? એ તો એ યથાયોગ્ય એની રીતે થાય છે. જ્યાં પુરુષાર્થ કરે ત્યાં એ પણ એની રીતે યથાયોગ્ય થાય છે, અને જ્યાં જીવ પુરુષાર્થ નથી કરતો તો ત્યાં તે પણ થતા નથી. જો શું કહે છે, કર્મના ઉપશમાદિક તો પુદ્ગલના પર્યાય છે, તેનો કરતા હર્તા આત્મા નથી, પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિ સ્વયં થઈ જાય છે. જોયું, આત્મા જ્યારે સાચો પુરુષાર્થ કરે ત્યારે કર્મના ઉપશમાદિ એની રીતે યોગ્ય રીતે થાય જ છે, કર્મ એની રીતે પરિણમે છે, પણ જીવના પરિણામોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એની સાથે. તો જ્યાં જીવ પોતાના પરિણામોમાં સ્વભાવની દ્રષ્ટિ કરે છે તો ત્યાં કર્મમાં પણ એના ઉપશમાદિ યોગ્ય રીતે થાય છે, અને જ્યાં જીવની દ્રષ્ટિ કર્મને ઉપશમાવવામાં છે, પરપદાર્થ તરફ છે, તો એને સ્વભાવની પણ પ્રાપ્તિ નથી, અને પરપદાર્થને તો જીવ કંઈ કરી શકતો નથી, માટે એના પણ ઉપશમાદિ થતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કરતા હતા આત્મા. હવે જો આગળ જીવનું કર્તવ્ય, તો જીવનું કર્તવ્ય શું છે? મોક્ષ માર્ગમાં અથવા સમ્યક દર્શન પ્રગટ કરવામાં જીવે કરવું શું? જો આ આખો આન્સર છે ને મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે. જો જીવનું કર્તવ્ય શું, જીવે કરવાનું શું છે? જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. જો ખૂબ વિચારવા યોગ્ય વસ્તુ છે કે જીવે કરવા યોગ્ય શું છે, આપણે મોક્ષ માર્ગમાં કરવું શું, આપણને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો કરવાનું શું? જો આપણે રોજ ભગવાનના દર્શન પૂજન તો કરીએ છીએ, એના સિવાય પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આદિ સ્વાધ્યાય પણ આપણે કરીએ છીએ, પણ ખાલી આપણે એટલું સાંભળી લીધું અને આપણું કાર્ય થઈ ગયું તો ના, એનાથી કાર્ય થતું નથી. તો કેવી રીતના કાર્ય થાય? જે વસ્તુ સાંભળી, જે વસ્તુ વાંચી, એના પર ખૂબ વિચાર, ચિંતન, મનન, થિંકિંગ અને ક્લેરિફિકેશન જોઈએ છે. જો આપણે એમ વાંચ્યું કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ છે, તો હવે એના પર ખૂબ વિચાર કરીને આપણને અંદરમાં આ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ છે એમ બેસે છે કે નથી બેસતું? સ્વભાવ આવો છે, પર્યાય આવી છે, એના ગુણો આવા છે, આ બધું બેસે છે કે નહીં, એ બધું ખૂબ વિચારપૂર્વક અંદરમાં નિર્ણય કરવો જોઈએ. ઇનફેક્ટ જેટલો ટાઈમ આપણી પાસે હોય ને, સમજો આપણી પાસે એક કલાક સ્વાધ્યાયનો છે, તો એમાં મેજોરિટી ટાઈમ તો ચિંતન મનનમાં નાખવો જોઈએ, તો એને આપણે ડાયજેસ્ટ કરી શકીએ. જે સિદ્ધાંતો આપણને કહેવામાં આવ્યા છે એ સિદ્ધાંતોને આપણે સાંભળ્યા, પણ જો એના પર ચિંતન મનન કરીને વિચાર ન કર્યો તો એ આપણને ભાવભાષણ પૂર્વક ક્યારે સમજાતા જ નથી. ખાલી ઉપર છલ્લું સાંભળી જઈએ છે, ક્ષયોક્ષમ જ્ઞાનમાં બેસી જાય છે, પણ એનાથી કાંઈ આપણું કાંઈ હાસિલ થતું નથી. ખ્યાલ આવે છે કે? પણ જે જીવ એ ચિંતન મનન કરીને એનું ભાવ વાસન પૂર્વક એને સમજવાની કોશિશ કરે છે, તો એને સિદ્ધાંતો પણ સમજાય છે, વસ્તુ સ્વરૂપ પણ સમજાય છે, અને પોતાના આત્મામાં ઠરીને પોતાનું કાર્ય પણ કરે છે. એટલે પંડિત ટોડરમલજી આપણને શું કહે છે? જીવનું કર્તવ્ય તો એકમાત્ર તત્વ વિચાર, સ્વાધ્યાય અને તત્વ વિચાર, સ્વાધ્યાય અને તત્વ વિચાર, બસ એટલું જ છે. જો એવા બહુ ઓછા અને વિરલ જીવો હોય છે કે જેને સિંહના ભાવમાં મહાવીર ભગવાનની જેમ આકાશ માર્ગથી મુનિરાજ ઉપદેશ આપવા આવે, અને પાછું એ જીવની ભલી હોનહાર છે કે એને મુનિરાજ જે ઉપદેશ આપે છે સમજાય પણ છે અને એનું ત્યાં કલ્યાણ પણ થાય છે, પણ એ કોમન પાથ નથી. બધાને જેવી રીતના કોઈ ઉપરથી આવીને સમ્યક દર્શન કરાવી આપશે એવું થતું નથી. અહીંયા પણ કરાવ્યું નથી, અહીંયા પણ મહાવીર ભગવાનના જીવે સિંહમાં પોતાની રીતે જ પોતાના જ ભાવોથી પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શન કર્યું, પણ તો પણ મેજોરિટી જીવોને સમ્યક દર્શન આદિ પ્રગટ કરવાનો અત્યાર મોક્ષના પ્રકાશમાં કહે છે રાજમાર્ગ શું છે? કે સ્વાધ્યાય આદિ કરે, ખૂબ એના પર તત્વચિંતન વિચાર આદિ કરે, વસ્તુ સ્વરૂપને સમજે, એની ક્લેરિટી વધારે, અને એ સમજ્યા પછી જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ક્વેશ્ચન 126 ચાલી રહ્યો છે. આજે જરાક કનેક્શન બ્રેક થઈ જાય છે વારંવાર. વાત શું ચાલતી હતી આપણે 126માં? કે છેલ્લી લાઈન છે ને, જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. કોઈ જીવે પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તો એના માટે એકમાત્ર ઉપાય શું છે? કે સ્વાધ્યાય કરે, વસ્તુ સ્વરૂપને સમજવા માટે ખૂબ ચિંતન મનન વિચાર આદિ કરે, અને જે સાંભળ્યું એને વાંચીને, એને વિચાર ચિંતન કરીને પોતાના જ્ઞાન ઉપર અથવા પરપદાર્થ ઉપર એને અપ્લાય કરીને ભાવભાષણપૂર્વક એને સમજવાની કોશિશ કરે, એને તત્વ નિર્ણય કહેવામાં આવે છે. જે જીવને આવો તત્વ નિર્ણય થાય છે એને જ વસ્તુ સ્વરૂપ પૂરેપૂરું સમજાય છે, અને જેને પૂરે વસ્તુ સ્વરૂપ સમજાય છે એને આત્માનો અનુભવ અથવા સમ્યક દર્શન થાય જ છે. જે જીવ આવો પુરુષાર્થ કરે છે એને બાકીના સમવાય પણ મળે જ છે, અને જે પુરુષાર્થ જ નથી કરતો અથવા યોગ્ય પુરુષાર્થ નથી કરતો, સમજો આપણે ખાલી રોજ પૂજા ભક્તિ આદિ કરી નાખ્યું પણ વસ્તુને સમજ્યા જ નહીં, અથવા તો સમજો આપણે સ્વાધ્યાય આદિ પણ કર્યો પણ જે સ્વાધ્યાય આદિ કર્યો એની ખાલી પરિભાષાઓ સમજી પણ એને પોતા ઉપર અથવા આમ ભાવભાષણ પૂર્વક સમજ્યા નહીં, કર્મને આધીન રહ્યા, કર્મ આપણું કરી આપશે, કર્મનો નાશ કરી નાખવો જોઈએ, કર્મને ખપાવવા જોઈએ, આ બધી આ બધો ઊંધો પુરુષાર્થ છે. અને જ્યાં જીવ સવળો પુરુષાર્થ ન કરે, ઊંધો પુરુષાર્થ કરે, તો એનું કાર્ય ક્યારે થતું નથી. જો આ પાંચ સમવાયની ચર્ચા આપણી ચાલી રહી છે મોક્ષ માર્ગ અધિકારમાં, શરૂઆતમાં આપણે કાળલબ્ધિની વાત કરી, પછી હોનહારની વાત કરી, નિમિત્તની વાત કરી, હમણાં હવે પુરુષાર્થની વાત કરી રહ્યા છે. જો આગળ વાંચીએ 127મો ક્વેશ્ચન. જો પુરુષાર્થથી ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ મોક્ષને અર્થે ગ્રહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ થઈ નહીં? જો આ દ્રવ્યલિંગી મુનિ કોણ છે પહેલા એ સમજો. જે જીવ ખૂબ વૈરાગ્યપૂર્વક આ ગ્રહસ્થપણું ત્યાગીને નગ્ન દિગંબર અવસ્થા ધારણ કરે છે, 28 મૂળ ગુણનું એકદમ ચોખ્ખું પાલન કરે છે, વૈરાગ્યથી ઓતપ્રોત જીવ છે, નિરંતર 28 મૂળ ગુણ સહિત વિવિધ જાતના તપ સંયમ આદિમાં જોડાયેલા છે, છતાં આવો બાહ્ય વેશ ધારણ કરવા છતાં અંતરમાં જેવો આત્માનું નિર્ણય અનુભવન રૂપ વૈરાગ્ય રસ એમને હોવો જોઈએ તે જ એમને નથી, અને ફક્ત બાહ્ય ક્રિયાઓમાં જ અટવાયેલા છે, એવા નગ્ન દિગંબર મુનિરાજને દ્રવ્યલિંગી મુનિ કહે છે. જો કપડા સહિત અથવા તો જે બીજી અન્ય ક્રિયાઓમાં જોડાયેલા હોય, 28 મૂળ ગુણનું પાલન ચોખ્ખું ન હોય, એવા જીવને તો દ્રવ્યલિંગી પણ કહેવાતા નથી. ખ્યાલ આવે? પણ જે જીવ આટલા ઉત્કૃષ્ટ પદને ધારણ કરીને આટલી ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે, છતાં તત્વનો નિર્ણય નથી, તો એવા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. તો અહીંયા કહે છે કે જો એણે બધો પુરુષાર્થ તો કર્યો, એણે દીક્ષા લીધી, એણે આટલા 28 મૂળ ગુણનું પાલન કર્યું, આટલા વ્રત કર્યા, આટલા તપ કર્યા, અને તો પણ એને સમ્યક દર્શન કેમ નથી? કેમ કે જે પુરુષાર્થ કરવો જોઈતો હતો એ પુરુષાર્થ ન કરીને અન્ય પુરુષાર્થમાં જોડાયેલા છે, તો જેવો પુરુષાર્થની દિશા હોવી જોઈતી હતી, વસ્તુ સ્વરૂપને સમજવાની, તત્વ નિર્ણય કરવાની, આત્માનો અનુભવ કરવાની, એમની પુરુષાર્થની દિશા ન હોતા બાહ્યના આ તપ કરે છે, પેલા તપ કરે છે, નગ્ન દિગંબર અવસ્થા છે, 28 મૂળ ગુણનું પાલન કરે છે, તો એ બાહ્ય પુરુષાર્થ જુદી વસ્તુ છે, અને આંતરિક પોતાના આત્માને સમજણ કરીને અનુભવ કરવાની વસ્તુ જુદી છે. તો એમનો પુરુષાર્થ યોગ્ય ન હોવાથી એમને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી, કાર્યસિદ્ધિ થતી નથી. જો અહીંયા શું કહે છે જવાબમાં, તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. ઊંધો એટલે જુદો પુરુષાર્થ કર્યો. પેલો પુરુષાર્થ જુદો છે, આ પુરુષાર્થ જુદો છે. તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે, અન્યથા પુરુષાર્થ કરીને મોક્ષનું ફળ ઈચ્છે, પણ તેથી કેવી રીતના ફળ સિદ્ધિ થાય? જો આપણે પુરુષાર્થ કર્યો દિલ્હી જવાનો અને પહોંચી જઈએ ચેન્નાઈ, એમ ક્યારે પોસિબલ થાય? એવું તો બને જ નહીં ને. જે જાતની જીવ મહેનત કરે છે, જે દિશામાં જીવ જાય છે, તો એ જ ડેસ્ટિનેશન પર પહોંચે છે. હવે ઊંધી દિશામાં જાય અને ઊંધા ડેસ્ટિનેશન પર પહોંચે, એવું તો બને નહીં. તો જો શું કહે છે, અન્યથા પુરુષાર્થ કરીને મોક્ષનું ફળ ઈચ્છે. અન્યથા એટલે જુદો પુરુષાર્થ. પુરુષાર્થ શું કર્યો? બાહ્ય ક્રિયા આદિનો, 28 મૂળ ગુણ આદિ પાલનનો પુરુષાર્થ કર્યો, અને ઈચ્છા રાખે છે મોક્ષનું ફળ પ્રાપ્ત કરવાની, તો એમ તો કેવી રીતના બને? ન થાય. વળી તપશ્ચરણ આદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કયો છે. જે આ બાહ્યના તપ, વ્રત, 28 મૂળ ગુણનું પાલન, આ બધાનું ફળ શું છે? કે એનાથી તો શુભ ભાવ થાય છે, અને શુભ ભાવથી પુણ્ય બંધ થાય છે. હવે પુણ્યનું ફળ શું મળે કોઈને? કે ઊંચા દેવગતિમાં, ઊંચા સ્વર્ગમાં જઈને જન્મ લે છે. તો એ મુનિરાજને પોતે જે ક્રિયા કરી એના પુણ્યબંધ જે થયા, તો એનું ફળ તો એમને ઊંચા સ્વર્ગની પ્રાપ્તિ થઈ જ. ખ્યાલ આવે છે? જેવું એમને કાર્ય કર્યું, જેવો પુરુષાર્થ કર્યો, એવું ફળ એમને મળ્યું. પણ જો સમ્યક દર્શનનો યથાર્થ પુરુષાર્થ કર્યો હોત, તો સમ્યક દર્શન પ્રાપ્ત થાત અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાત, પણ એ એમને ન થઈ, કેમ કે એમનો પુરુષાર્થ જ જુદી જાતો છે. અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માનીને તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઈચ્છે છે, તો તે કેવી રીતના બને? જે બહારના વ્યવહાર ક્રિયાઓ છે, જંગલમાં રહે છે, ઉત્કૃષ્ટ એકદમ જે આહાર વિહારની ક્રિયા આદિ છે ફોલો કરે છે, 28 મૂળગુણનું ખૂબ પાલન કરે છે, એટલે અહિંસા આદિ મહાવ્રત ધારણ કર્યા છે, પછી 5 સમિતિનું પાલન કરે છે, અદંત ધોવન આદિ જે અન્ય ક્રિયાઓ છે એકદમ ચોખ્ખું પાલન, કેશ લોચ આદિ એકદમ વ્યવસ્થિત કરે છે, પણ બધું કરવા છતાં પણ જ્યાં મુખ્ય ફોકસ આત્મા સ્વરૂપ કોણ છે, મારું સ્વરૂપ શું છે, એ કેવી રીતના પ્રાપ્ત થાય, 7 તત્વ શું છે એના પર હોવું જોઈતું હતું, એ જ્ઞાનનું ફોકસ એના પર ન હોઈને જો બાહ્ય ક્રિયા આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, એમાં જ એમાં જોડાયેલા રહે છે. માટે એમનો પુરુષાર્થ જ કુંડો ગણાય છે. અને જેવો પુરુષાર્થ કરે છે બાહ્ય ક્રિયાનો તો એ જાતના સ્વર્ગાદિના ફળ તો મળે જ છે, પણ જેવો આંતરિક પુરુષાર્થ કરવો જોઈએ એ નથી કરતા તો એમને એ જાતના ફળ પણ મળતા નથી. વ્યવહાર સાધન કરતા કરતા નિશ્ચય ધર્મ થાય એમ માનવું તે એક ભ્રમ છે. જો વ્યવહાર સાધન શું છે અને નિશ્ચય સાધન શું છે, બાહ્ય ક્રિયાકાંડની વસ્તુ કરવી, કર્મ આદિને ખપાવવાની મહેનત કરવી, અથવા તો વસ્તુ સ્વરૂપને સમજ્યા વગર જે ખાલી બાહ્ય ક્રિયામાં જ ધર્મ માનવો, આ બધું વ્યવહાર પણ નથી, ખરેખર તો બધી મિથ્યા માન્યતા છે. પણ જે સાચા મુનિરાજ છે, જે પોતાના આત્મામાં લીન છે, એને સાથે સાથે આ બધી ક્રિયાઓ જોવામાં આવે છે, માટે એને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે છે. અને નિશ્ચય સાધન કોને કહે? નિશ્ચય ધર્મ. અરે મુનિરાજનું તો આખું ફોકસ, એમનું આખું જ્ઞાન પોતાના આત્મામાં જ સમાયેલું હોય છે. એ આત્મામાંથી એમને બહાર પણ આવવું પડે ને તો એમને કષ્ટદાયક લાગે છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે ને સમયસરની જે પહેલા ત્રીજા કળશમાં, કે આ મોહના પરિણામને કારણે મારી પરિણતિ કલ્માશિત એટલે કલુષિત થયેલી છે. તો આ સમયસારની વ્યાખ્યા કરીને મારી પરિણતિ અશુદ્ધ આત્મતત્વને પ્રાપ્ત થાય, બસ એ જ મારી ભાવના છે. જો મુનિરાજની આવી ઉત્કૃષ્ટ ભાવના હોય છે, એમને બહાર શરીરાદી પર શું ચાલી રહ્યું છે, ઉપસર્ગ થઈ રહ્યો છે કે નહીં, ભૂખ લાગી છે કે નહીં, એ બધા પર એમનું ધ્યાન જ નથી. જાણે શરીરને તો પાડોશી તરીકે મૂકીને દીધો હોય અને પોતાનું આખું ફોકસ, આખું એમનું ધ્યાન, એમનું આખું એમ્ફેસિસ બધું પોતાના આત્મા ઉપર હોય છે, એને નિશ્ચય ધર્મ કહે છે. ખ્યાલ આવે છે કે? ચાલો આગળ જોઈએ. 128. તો હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે છે કોણ? દ્રવ્યલિંગી મુનિ. હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, વ્રતાદિ પાળે છે, પણ દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિને સ્વ પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? જો જેવી રીતે કોઈએ સમજો કે કંઈક રસોડામાં કંઈક નવી વાનગી બનાવવી છે, કોઈ નવું રેસીપી બનાવવી છે, અને એના માટે હજારો બુક વાંચી લીધી અથવા યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા કે આ આમ બનાવાય, આમ બનાવાય, આમ બનાવાય, પણ એણે એકે ઇન્ગ્રેડિયન્ટ જ જમા કર્યા નહીં અને રસોડામાં પગ પણ મૂક્યો નહીં, તો હવે એની કેટલી વાનગી બની જશે? કાંઈ નહીં બને ને, એકે નહીં બને. એવી જ રીતે જે મુનિરાજે, મુનિરાજ છોડો, આપણે બધાએ, આ તો એક્ઝામ્પલ દ્રવ્યલિંગી મુનિનું આપ્યું છે, પણ આ બધું આપણા પર પણ એટલું જ અપ્લાય થાય છે. કેવી રીતના અપ્લાય થાય છે? કે જે મુનિએ અથવા જે શ્રાવકે હજારો શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો, ચલો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પૂરે 9,000 બધા પ્રવચન સાંભળી લીધા, ચારે અનુયોગના બધા શાસ્ત્રના પાના ફરાવી ગયા અને બધું વાંચી ગયા, આટલું બધું કર્યું હોવા છતાં જે હું આત્મા છું એવો જે નિર્ણય એક ન કર્યો તો એનો બધો પુરુષાર્થ વ્યર્થ જાય છે. વ્યર્થ જાય છે એટલે શું કે પુરુષાર્થ જ ખોટો છે. જે વસ્તુ કરવાની હતી એ તો કરી નહીં, અને એના સિવાય અપર વસ્તુમાં વ્રત ક્રિયા આદિઓમાં શાસ્ત્ર સ્વાધ્યાય આદિમાં બધી ગાથાઓ ગોખી નાખી, બધા પાઠ વાંચીને એકદમ યાદ કરી નાખ્યા, પણ ખરેખર જે કરવાનું હતું તે જ ન કર્યું તો એમનું કાંઈ કાર્ય સધાતું નથી. તો જો શું કહે છે કે દ્રવ્યલિંગી મુનિએ હજારો શાસ્ત્રનો અભ્યાસ કરી નાખ્યો, વ્રતાદિ પાળ્યા, તો પણ એમને સ્વપરની દ્રષ્ટિનો વિવેક કેમ ન થયો? જો કેમ ન થયો, આન્સર, તે જીવ તેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતાને ટાળતો નથી. આ ત્રણ નવા શબ્દ આવે ને, આપણે જોશું એનો શું મતલબ. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદ અભેદ વિપરીતતા તેને ટાળતા નથી, તેથી તેને સ્વ પરના સ્વરૂપનો સાચો નિર્ણય નથી. જો આગળ 129-131 માં ત્રણેયની પરિભાષા આપણને આવે છે, એ આપણે બે મિનિટમાં જોશું. હમણાં પેલા આટલું વાંચી લઈએ. તત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેને શાસ્ત્ર જ્ઞાનને અજ્ઞાન કહે છે. જો શાસ્ત્ર જ્ઞાન તો એમણે કર્યું, પણ એ શાસ્ત્ર જ્ઞાનમાં જયારે જીવની વાત આવી કે જો જીવ જુદો છે, આ શરીર જુદું છે, તો એમણે કેવી રીતના અપ્લાય કર્યું કે હા જીવ જુદો શરીર જુદું, કે જાણે કોઈ ત્રીજી જ વસ્તુઓની વાત ન કરતા હોય, આ જીવ અહીંયા છે અને આ શરીર આ છે, એમ પોતા ઉપર અપ્લાય ન કર્યું. ખ્યાલ આવે છે કે આ જીવ જુદા શરીર જુદા, એ શાસ્ત્રનો સાર, બાકી બધું વિસ્તાર. ખ્યાલ આવે છે કે એમ કરીને પર પદાર્થ પર જાણે અપ્લાય ન કરતા હોય. એ જાતનું જે જીવ કરે છે તો એમને તત્વ નિર્ણય કેવી રીતના થાય? બરાબર. પછી જો આગળ, પોતાનું પ્રયોજન સાધતું નથી માટે જ તે કુજ્ઞાન છે. જો કર્મમાં ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ અવસ્થા કેવી રીતના બને છે, કયા કર્મની કેવી ગુણશ્રેણી નિર્જરા થાય છે, કયા કર્મનો ક્યારે બંધ અટકે છે, કયા કર્મનો ક્યારે બંધ ચાલુ થાય છે, કયો કર્મ ક્યારે ઉદયમાં આવે છે, કયા નિર્ધતિ કયા નિકાચે તેની શું અવસ્થા બને છે, પછી ભૂગોળમાં નરક ક્યાં છે, નિગોદ ક્યાં છે, દેવ ક્યાં છે, બધું એટલું બધું વિસ્તારથી બધું એમણે જાણી લીધું. પણ આ હું આત્મા છું, આ મારું કલ્યાણ સેનાથી થાય, એ બધું જ્ઞાન જો એમણે ન કર્યું તો આ બાકી બધું જ્ઞાન કુજ્ઞાન છે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રયોજનભૂત જીવાદી તત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી, એ જ જ્ઞાનમાં દોષ થયો, તેથી જ તે જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહ્યું છે. બધું જ આ કોઈ દ્રવ્યલિંગી એટલે કોઈ અન્ય જીવની વાત નથી, આપણા ઉપર અપ્લાય કરજો. આપણે આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ કે નહીં? હવે જે જેટલા વર્ષોથી કરતું હોય, કોઈ 2-5 વર્ષથી કરતું હશે, કોઈ 10-25-50 વર્ષોથી કરતું હશે. આત્મા તો ગુરુદેવશ્રી દરેક પ્રવચનમાં સમજાવે છે ને કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એમ નિર્ણય કર, અનુભવ કર. તો પૂજ્ય ગુરુદેવશ્રી તો દરેક પ્રવચનમાં સમજાવે છે, તો પણ આપણને હજી કેમ નથી સમજાતું? હજી ક્યાં અટકી જઈએ છે કે જો અહીંયા અટકી જઈએ છે. જે પ્રયોજનભૂત જીવાદી સાત તત્વોનો નિર્ણય કરવામાં તે જ્ઞાન જોડાવું જોઈતું હતું એમાં ન જોડાયું. અને કેમાં જોડાયું? કે હા હા હા, પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી તો ઓહો કેટલી અંદરથી આમ શાંતિ પ્રસ્તુત કરે છે, મને તો આમ એકદમ પરિણામ શાંત થઈ ગયા. એનું ધ્યાન ક્યાં ગયું આપવું? કે પોતાના પરિણામ શાંત ગયા એના પર ગયું, અથવા ગુરુદેવશ્રીની વાણી આમ કેટલી શાંત અને મધુર નીકળે છે એના પર ગયું? પોતાના આત્મા પર એનું જ્ઞાન ગયું જ નહીં. ખ્યાલ આવે છે કે પૂજ્ય ગુરુદેવશ્રીએ મને ભગવાન આત્મા કહીને બોલાવ્યો તો એમનું આ હા હા અને ભગવાન આત્મા ને એ સંભળાય છે, પણ હું ભગવાન છું એ નિર્ણય થતો નથી. ખ્યાલ આવે છે કે એને કારણે આ જ્ઞાનનું મિથ્યાપણું જ રહ્યા કરે છે. જો ત્રણ વસ્તુની વાત કરીને, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, આ ત્રણ ખાલી દ્રવ્યલિંગી મુનિને હોય છે એમ નહીં, આપણને બધાને જ આ ત્રણ છે, એટલે જ આપણે જીવ મિથ્યા દ્રષ્ટિ રહી ગયા છે. જો આ ત્રણનો સાચો નિશ્ચય થાય તો જીવને સમ્યક દર્શન પ્રગટ થયે જ છૂટકો. તો શું છે આ ત્રણ જોઈએ. ચાલો 129 કારણ વિપરીતતા કોને કહે છે. જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તેને કારણ વિપરીતતા કહે છે. આ જીવને દુઃખની ઉત્પત્તિ થાય છે, જીવને દુઃખ થાય છે, જીવને ઈચ્છા પ્રગટ થાય છે, જીવને રાગ દ્વેષના ભાવ થાય છે, જીવને મિથ્યાત્વના ભાવ થાય છે. તો એનું મૂળ કારણ શું છે, આનું મૂળ કારણ શું છે. અત્યાર સુધી જીવે શું વિચાર કર્યો કે જો આ બાહ્યના બધા સંયોગો છે ને એ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે ને, ખૂબ ઠંડી છે, ખૂબ ગરમી છે, આ ઘર જરા નાનું પડે છે, આ ગાડી જરા નાની પડે છે, આ આપણને જેવું યોગ્ય વ્યવસ્થા જોઈએ એવું ખાવાનું મળતું નથી, યોગ્ય જેવું વાતાવરણ જોઈએ એવું મળતું નથી, શરીર જેવું યોગ્ય જોઈએ એવું મળતું નથી, અંદર ઘણા રોગ રહ્યા કરે છે. આ જીવને આ બધા કારણો દુઃખ માટે જરાય કારણભૂત નથી. જીવને જે રાગ દ્વેષના ભાવ થાય છે, દુઃખ થાય છે, મિથ્યાત્વ થાય છે, એનું કારણ કોણ, તો એનું કારણ જીવની મિથ્યા માન્યતા જ છે. જીવના મોહ ભાવ તેનું મુખ્ય કારણ છે. તો એ દ્રષ્ટિ પોતાનો મોહ ભાવ પર જતી નથી અને આ બધા બાહ્યના અન્ય કારણ પર જતી રહે છે અથવા જયા જ કરે છે ત્યાં જ અટકી જાય છે. બસ આ જ કારણ વિપરીતતા છે. જે જેનું મૂળ કારણ છે તેને તો ઓળખતો નથી અને અન્યથા કારણ માને છે તે કારણ વિપરીતતા છે. ખ્યાલ આવ્યો છે. સમજો શરીરમાં, સમજો પેટમાં દુખતું હોય અને બામ માથા પર જ લગાવ્યા કરે તો એને ક્યારે મટે. સમજો એને તાવ આવ્યો હોય તો તાવ આવવાની ગોળી ખાવાની બદલે એ હાથ પગ દુખાવાની ગોળી ખાધા કરે તો એને ક્યારે તાવ મટે. જે વસ્તુનું જે મૂળ કારણ છે એ કારણ સમજીને જો એને દૂર ન કરે તો પછી એને એનાથી ઓપોઝિટ, જે દુઃખનું મૂળ કારણ સમજીને દૂર ન કરે તો સુખની પ્રાપ્તિ કેવી રીતના થાય. જીવ શું કરે છે, દુઃખ પોતાના ઘરમાં છે અને મદદ પાડોશીને કરીને આવે છે. ખ્યાલ આવે છે કે નહીં. દુઃખ પોતાના ઘરમાં છે ને મદદ પાડોશીને કરીને આવે છે અને પછી કહે છે મારું દુઃખ કેમ દૂર થતું નથી. પણ કેવી રીતના થાય, જે જેનું મૂળ કારણ છે એને તો દૂર ન કર્યું અને અન્યથા જ જગ્યાએ કારણ દૂર કરવાની કોશિશ કરે છે તો તે કારણ વિપરીતતા છે. ખ્યાલ આવ્યો કે નહીં. ચાલો આગળ જોઈએ 130 સ્વરૂપ વિપરીતતા. જેને તે જાણે છે તેના મૂળ વસ્તુ સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તેને સ્વરૂપ વિપરીતતા કહે છે. જો જીવનું મૂળ દુઃખનું કારણ તે જીવના જ વિકારી ભાવ છે, એ જીવના વિકારી ભાવનું સ્વરૂપ ન જાણે અને એની બદલે કર્મ પર આરોપ આપીને અથવા કર્મને જ સમજવાની કોશિશ કરે, કર્મના સ્વરૂપથી આમ થાય છે, કર્મના સ્વરૂપથી તેમ થાય છે, એ જે જીવનું મૂળભૂત સ્વરૂપ છે એને ન ઓળખીને પર પદાર્થના સ્વરૂપને સમજવામાં જ અટકેલો રહે છે તેને સ્વરૂપ વિપરીતતા કહે છે. જે વસ્તુનું જે કારણ છે એ ન સમજીને અન્ય વસ્તુ પર જ આરોપ આપ્યા કરે તો તે સ્વરૂપ વિપરીતતા છે. આવી સ્વરૂપ વિપરીતતાને કારણે જીવ અનાદિકાળથી પોતાની અંદર જ મિથ્યાભાવ કરતો રહે છે અને એનું કારણ તો ઉપર ન સમજ્યો, આ મિથ્યાત્વ ભાવનું સ્વરૂપ પણ સમજતો નથી, તો પછી એને સમજીને દૂર કરવાની કોશિશ કેવી રીતના કરે. જીવને મિથ્યાત્વ ભાવ જે થાય છે એ પર્યાયગત ભાવ છે, સ્વભાવગત ભાવ નથી. જીવના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં તો કંઈ દોષ જ નથી, પણ એની પર્યાયમાં જે વિપરીતતા થાય છે એ વિપરીતતા સ્વભાવ તરફ ન જોતા અન્ય પદાર્થ તરફ જોવાથી થાય છે. આવું જે આખું વસ્તુનું સ્વરૂપ છે એ સ્વરૂપને ન ઓળખતા ઊંધું સ્વરૂપ માનવું તેને સ્વરૂપ વિપરીતતા કહે છે. દ્રષ્ટિનો વિષય એ ત્રિકાળી નથી, આખો પ્રમાણનો વિષય છે, દ્રષ્ટિનો વિષય, પરપદાર્થ છે. સારી વસ્તુને ભેગી કરવાથી આપણી ઈચ્છા દૂર થાય છે, જે ઈચ્છા થાય એની પૂર્તિ કરી લો તો જીવ સુખી થાય છે. આવી બધી માન્યતા એ સાચું સ્વરૂપ ન જાણીને વિપરીત સ્વરૂપને માનવાથી સ્વરૂપ વિપરીતતા થાય છે. ખ્યાલ આવે છે કે? સાથે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, અને ત્રીજું ભેદાભેદ વિપરીતતા કોને કહે છે? 131. જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે તથા તે આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યથા ભિન્ન અભિન્નપણું માને તેને ભેદાભેદ વિપરીતતા કહે છે. જો કઈ વસ્તુ ભેદરૂપ છે, કઈ વસ્તુ અભેદરૂપ છે, આ દુઃખ સુખ છે એ જીવના ગુણોના ભેદ છે, જીવની પર્યાયના ભેદ છે, એ પરપદાર્થના ભેદ નથી. કર્મમાં જે ઉદય ઉપશમ ક્ષયોક્ષમ થાય છે એ કર્મની અવસ્થાના ભેદો છે, જીવની અવસ્થાના કાંઈ ભેદ નથી. આ પરના બધા સંયોગો છે ને, સારું ખાવાનું, કપડાં, સારું શરીર આદિ, એ બધા પૂતગલના ભેદ છે, જીવની સાથે એનો કાંઈ સંબંધ નથી. આમ કોણ કોનાથી ભિન્ન છે અને કોણ કોનાથી અભિન્ન છે એનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર જે જીવ ખોટા સ્વરૂપને સમજીને ખોટું જ વસ્તુ સ્વરૂપ માને છે તો તેને ભેદાભેદ વિપરીતતા કહે છે. આ જે જીવની નિગોદરૂપ અવસ્થા છે અને જીવની અર્યંતરૂપ અવસ્થા છે એ જીવની અવસ્થાના ભેદો છે, પરપદાર્થની અવસ્થાના ભેદો નથી. એ ગુણસ્થાનના ભેદ, એ ગુણસ્થાન એટલે કે કર્મના ભેદો નથી, એ જીવની અવસ્થાના ભેદો છે. અને એમાં પણ એ જીવની પર્યાયના ભેદો છે, સ્વભાવમાં તો એવા કોઈ ભેદ જ નથી. આવું વસ્તુ સ્વરૂપમાં કેમાં ક્યાં ભેદ પડે છે અને ક્યાં અભેદ છે, કોણ કોની સાથે અભિન્ન છે અને કોણ કેનાથી ભિન્ન છે એવું ન સમજીને જીવ ઊંધું જ માને છે એ ભેદ અભેદ વિપરીતતા છે. જો આ કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, આ ત્રણ જીવના અજ્ઞાનના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આ મોક્ષ માર્ગ પ્રકાશક અધ્યાય 4માંથી લેવામાં આવ્યું છે, ત્યાંથી આ ડિટેલમાં વાંચવા યોગ્ય છે. આ વાત ક્યાંથી નીકળી હતી કે મિથ્યાદ્રષ્ટિ જીવ છે અથવા દ્રવ્યલિંગી જીવ છે તો હજારો શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ખૂબ ઉપાય કરે. આપણે પણ ખૂબ ઉપાય કરીએ છીએ કે નહીં? 10 લક્ષણમાં 10 ઉપવાસ કરી નાખીએ, આપણે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરીએ, ગુરુદેવના પ્રવચન આદિ સાંભળીએ, રોજ પૂજા અભિષેક આદિ કરીએ, દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ દાન, કેટલા લોકોને દાન આપી દીધું, તપ કરી નાખ્યું, સંયમિત જીવન કરી નાખ્યું, પણ તોય સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું. કેમ નથી થતું? અરે, કેમ કે જે જેનું કારણ છે, સમ્યક દર્શનનું સ્વરૂપ જેવું છે અને ક્યાં ભેદ અભેદ થઈ રહ્યા છે એની સમજણ વગર આજે પરપદાર્થની ક્રિયાઓમાં અને એના ભાવોમાં જીવ અટકેલો છે તો ત્યાં એની આ ત્રણ ભૂલો થાય છે અને એને કારણે આ જીવને સમ્યક દર્શન થતું નથી અને સંસારમાં જ અટકેલો રહે છે. જો આ રીતે આપણે મોક્ષ માર્ગ અધિકાર આપણો ચાલુ છે, પ્રશ્નોત્તર માળાનો 10મો અધિકાર, એમાં આપણે આજે 126 થી 131 સુધીના ક્વેશ્ચન જોયા. એમાં આપણે 5 સમવાયમાં મુખ્યત્વે પુરુષાર્થની ચર્ચા આજે આપણે કરી છે, એની વિશેષ એનો સ્વાધ્યાય તમે આ મોક્ષ માર્ગ પ્રકાશકના અધ્યાય 4 આદિમાંથી કરજો અને આપણે આની ચર્ચા આગળ ફરીથી વધારે કરશું. અત્યારનો ટાઈમ પૂરો થયો, જીનવાણી સ્તુતિ લઈએ છીએ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો.